સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ, કાર્યક્રમ નંબર 61, પ્રસારણ તારીખ 20 માર્ચ 2008.
બે ચાર દિવસ માવઠા જેવા માહોલમાંથી શિયાળુ પાક હેમખેમ ઉગરી જવાથી ખુશખુશાલ મિત્રોને આજે ઘણા અઠવાડિયા પછી ખેતી નિષ્ણા તમારા ગુરુજી ડોક્ટર પરાશાજીની સાથે નમસ્કાર.
લાલ, આજે ફરી આખી ચર્ચા પૂછો સવાલ વિભાગ જ બની રહેવાની છે.
જોમાં તમે ભલે એમ કહેતા હો કે ખેતી અને પશુપાલનના મોટાભાગના કામ બહેનો કરે છે, અમને તો આ DSC અને સજ્જતા સંઘ જેવી સંસ્થાઓએ પાનો ચડાવવાની જરૂર હોય છે. જોજો આ કેટલા બધા સવાલો પૂછવા માંડ્યા છે,
પણ પછી એના જવાબો આપવા પડશે કે નહીં
તો આપવા જ પડે ને,
એટલે તમે બીજી બધી વાતો મૂકો અને ડોક્ટર પરાશરાજીને બોલવા દો. નમસ્તે ડોક્ટર સાહેબ.
નમસ્કાર બેન, તમને શંકરભાઈ, તમને
નમસ્તે. નમસ્તે સાહેબ.
નમસ્તે
પરાશરભાઈ. બે ચાર દિવસ તો મને પણ ઘટાટો પાદળા જોઈને ધ્રાસકો જ પડ્યો હતો કે આ માવઠું ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ઝૂંટવી જશે, પણ ખાસ નુકસાન ન થયું એટલી કુદરતની મહેરબાની.
તો આજે ડોક્ટર સાહેબ આવ્યા છે તો પૂછી જ લઈએ કે આ વાતાવરણથી પાછોતરા શિયાળુ પાકને કે નવા આવેલા ઉનાળુ પાકને કઈ નુકસાન થાય ખરું?
સાચી વાત છે, જે જગ્યાએ જીરુની કાપણી થઈ ગઈ છે, ઘણી જગ્યાએ ઘઉંનું કાપવાનું ચાલુ થઈ ગયું છે, અને જે ત્યાં માવઠું થયું છે તો ત્યાં જીરુની ક્વોલિટી ઉપર થોડી અસર થઈ શકે,
એટલે બટાઈ જાય ખરું,
બટાઈ જાય અને એને ફરીથી ખુલ્લું કરીને થોડું સુકવવાની તાત્કાલિક જરૂર પડે છે. એ જ રીતના ઉત્તર ગુજરાતમાં અમુક જગ્યાએ કરા પડ્યા એટલે કે બરફ પડ્યો છે, તો આ જગ્યાએ પણ જીરુનો મોટો વિસ્તાર છે, તો જીરુ છે, રાયડો છે, ખેતરમાં હોય એને થોડું ઘણું નુકસાન થઈ શકે છે, પણ આપણે નસીબદાર છે કે બે દિવસના વાતાવરણ પછી તાત્કાલિક વાતાવરણ ખુલી ગયું છે અને અત્યારે તાપ નીકળે છે જેથી કરીને એને સારી રીતે સૂકવી શકીશું આપણે.
બરાબર.
બસ હવે મુખ્ય ઉનાળુ પાકોની ચર્ચા કરીએ. ડોક્ટર સાહેબ, ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગામ સોનપરીથી ધીરુભાઈ નાનજીભાઈ પરમાર અને રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ગામ સેલુકાના શ્રી હરિલાલ નાથાભાઈ રાદડિયાએ 3 સવાલ પૂછ્યા છે. એમાં પહેલો સવાલ એ છે કે ઉનાળુ મગફળીમાં કેટલા અને ક્યારે પિયત આપી શકાય?
ઉનાળુ મગફળીમાં ખાસ કરીને જો ટોટલ આપણે કુલ પાણી ગણીએ તો લગભગ 7-8 પાણ આપવા પડતા હોય છે, અને વાવેતર વખતે આપણે જાન્યુઆરીની 15 તારીખ પછી જે વાવીએ ત્યારે જમીનમાં આપણે ઠંડક હોય છે અને વાવતી વખતે 1 પાણી આપીને મગફળી વાવી દેતા હોઈએ છીએ.
બરાબર.
અને એ પછી ઉગી જાય પછી બીજું પાણી આપતા હોઈએ છીએ,
એટલે
લગભગ 5-6 દિવસની અંદર, અને એ પછી એને તાત્કાલિક પાણીની જરૂર નથી હોતી કારણ કે ત્યારે જમીન ભેજ સાચવી શકે છે, પણ જયારે એપ્રિલ મહિનો આવે ત્યારે એને લગભગ 6-7 દિવસના ગાળે તાત્કાલિક પાણી આપવાની જરૂર પડતી હોય છે,
એટલે મહિનામાં 4 તો જોઈએ,
મિનિમમ ઓછામાં ઓછા 4 પણ જોઈએ, અને પીડા ફૂલ આવે અને સુયા બેસી જાય એટલે કે લગભગ 25 થી 35 દિવસની અવસ્થા છે, એકદમ ક્રિટિકલ કટોકટીની અવસ્થા છે, તો આ સમયે ખાસ આપણે અચૂક પાણી આપવાના છે.
હવે આમ તો ગયા ચોમાસામાં આપણે આ બીજા પ્રશ્નની ચર્ચા કરી હતી, છતાં આજે ફરી લઈ લઈએ કે મગફળીના પાન પીળા પડી જાય છે તો એનું શું કારણ હશે ડોક્ટર સાહેબ?
એમાં જે જમીનની અંદર ફેરસ એટલે કે લોહ તત્વની ઉણપ હોય અને મગફળીની જે જાતમાં લોહ તત્વની થોડી વધારે જરૂર પડતી હોય અને ખેતરના એક ભાગમાં કે ખૂણામાં જ્યાં પાણી વધારે ભરેલું રહી શકતું હોય થોડો સમય વધારે, તો એવા ખૂણાની અંદર અથવા તો ખેતરના એ ભાગમાં મગફળી તમને થોડી પીળી દેખાશે, તો એના ઉપાય માટે આપણે ફેરસ સલ્ફેટ જે બજારમાં મળે જ છે એનો છંટકાવ કરવો જોઈએ જેથી કરીને આ ઉણપ ઓછી થઈ જશે અને મગફળી અમુક જ દિવસની અંદર ફરી પાછી એકદમ લીલીછમ દેખાશે.
અને આ ત્રીજા સવાલમાં પહેલા તો મારી એ શંકા દૂર કરો કે પાનકોરિયાનો રોગ હોય છે કે જીવાત?
બરાબર છે, પાનકોરિયું એટલે કે એને લીફ માયદર ઇંગ્લિશમાં કહે છે, એ એક કીટક છે, એકદમ બારીક કીટક
એટલે જીવાત જ કેવું,
આ પતંગિયા ગ્રુપનું કીટક છે, બારીક એકદમ બારીક ઈંડું પાન ઉપર મૂકે છે અને ઈંડામાંથી જે ઈયળ નીકળે એ બારીક વાળ જેવી હોય છે અને અંદર ઘૂસી જાય છે અને ઉપરનું પડ અને લીલો આપણો ભાગ હોય છે જે પાનનો એના વચ્ચે રહીને ખાય છે,
એટલું બધું બારીક હોય,
હા એટલું બધું બારીક હોય છે અને એ અંદર રહીને ખાય છે, જે ભાગમાં એ આગળ ચાલે એટલે પાનનો જે લીલો ભાગ અને ઉપરનો પડ વચ્ચે હવા રહી જાય અને એના હિસાબે એ પાનના લીસોટા આપણને દૂરથી દેખી શકાય.
સમજી ગઈ.
તો આ એક મુખ્ય કીટક બનતું જાય છે આખા દેશમાં ઘણા બધા પાકમાં, ટામેટીમાં, રીંગણીમાં, ઘણા બધા પાકમાં.
તો એનો ઈલાજ શું સર?
એના ઈલાજ માટે એક ફોસ્ફામિડોન 40% નામની દવા બજારમાં મળતી હોય છે, જેને કિનાડોન નામથી પણ કહે છે કે એક બે કંપનીઓની આવતી હોય છે, એ એક એકરે 250 મિલીલીટર એટલે કે એક પંપમાં 25 મિલીલીટર નાખવાની હોય છે અને એની સાથે DDVP એક પંપમાં 10 ml થી લઈને 15 ml સુધી વધારે વધારે એ નાખીને એનો છંટકાવ કરવાથી આ કીટક સારી રીતે નિયંત્રણ કરી શકાય છે અને ખાસ આ કીટક છે શરૂઆતના આપણે વૃદ્ધિની અવસ્થામાં જ આવતું હોય છે,
તો કેટલા એક બે છંટકાવ કરવા પડે?
મારા ખ્યાલથી એક છંટકાવ કરવાથી આ પણ કાબુમાં આવી જશે, અને એની સાથે જો કાળો મોલો આવ્યો મગફળીનો તો એ પણ કાબુમાં આવી જશે.
સાચી વાત. હવે પરાશરભાઈ, જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ગામ વાવડીના વશરામભાઈ અર્જુનભાઈ સોનારાએ પેલા બગડેલા મશીનને 3 ફટકાથી જ રિપેર કરી દેનારા એન્જિનિયર જેવો સવાલ પૂછ્યો છે. એમણે પૂછાયું છે કે દવા કે ખાતર તો કદાચ દુકાનદારે બતાવી દે, પણ ઉનાળુ મગફળીની જ વાત કરીએ તો આ ખાતર ક્યારે કેટલા દિવસના અંતરે આપવું જોઈએ, અને કઈ દવાનો છંટકાવ પણ કઈ અવસ્થાએ દિવસના કયા સમયે અને કેટલા સમયના અંતરે કરવો જોઈએ જેથી વધુમાં વધુ ફાયદો થાય? એટલે બે સવાલ પૂછ્યા, ખાતર ક્યારે ને કેટલા દિવસના અંતરે આપવું જોઈએ, પહેલો સવાલ છે.
બરાબર છે. મગફળીમાં બહુ ખાતરની જરૂર નથી હોતી, પણ યુનિવર્સિટીની ભલામણ પ્રમાણે 10 કિલોગ્રામ નાઇટ્રોજન, 20 કિલોગ્રામ ફોસ્ફરસ અને પોટાશની જરૂર નથી. આ એકરનું માપ છે.
બરાબર.
આ પાયામાં આપવાનું હોય છે. એ સિવાય પાછળથી મગફળીને કોઈ ફરીથી કે પૂરતી ખાતરની ખાસ જરૂર નથી પડતી, પણ જયારે મગફળી વાવીએ ત્યારે બીજને ખાસ પટ આપવાના છે, અને એની સાથે રાઇઝોબિયમ કલ્ચર જે બેક્ટેરિયા હોય છે અને નાઇટ્રોજન બનાવવામાં બહુ મદદ કરે છે મગફળીને, જૈવિક ખાતરનો ખાસ ઉપયોગ કરવાનો છે, જેનો બહુ મોટો ફાયદો છે. તો આ એક કરવાનું છે. અને એ સિવાય દવાની જે વાત કરી તો દવામાં ખાસ કરીને શરૂઆતની 20-25 દિવસ પછીથી લઈને એક તો થ્રિપ્સ અને કાળો મોલો અને આ પાનકોરિયાની જે આગળ વાત કરી, આ 3 કીટક શરૂઆતના 20 દિવસ લઈને લગભગ 40 દિવસ સુધી અવસ્થામાં આવી જતા હોય,
એટલે 3 અઠવાડિયાથી લઈને 1.5 મહિના સુધી.
હા, બરાબર છે. તો આ સમય આપણે જે એક ડોઝ આપણે આગળ વાત કરી કે ફોસ્ફામિડોન પ્લસ DDVP, અને જો તમારું પાનકોરિયું અને મોલો બંને હોય તો, અને પાનકોરિયાની તકલીફ ન હોય અને ખાલી કાળો મોલો હોય તો એના માટે થાયમેથોક્ઝામ નામની દવા માર્કેટમાં મળે છે, જે 25% હોય છે અને એક પંપમાં ખાલી 5 ગ્રામ જ વાપરવાની હોય છે.
એટલે 15 લિટરના પંપમાં
5 જ ગ્રામ, એટલે કે એક એકરની અંદર 50 ગ્રામ વાપરવાની હોય છે.
બરાબર.
તો આ દવાથી થ્રિપ્સ અને ખાસ કરીને આપણો જે કાળો મોલો આવતો હોય છે એ બંને ઉપર રાહત મળશે આપણને.
તો પણ હવે જરા છે ને ડોક્ટર સાહેબ રોટલાની વાત કરી લઈએ.
અત્યારમાં હજી તો ચર્ચા પૂરી નથી થઈ
ભાઈ, હું તો રોટલા માટે જરૂરી ઉનાળુ બાજરીના પાકને લગતી મૂંઝવણોની વાત કરવાનું કહું છું.
એમ કોને, પણ એમાં ક્યાં ક્યાંથી સવાલો આવેલા છે?
જો, 2 જિલ્લામાંથી તો સવાલો છે જ. એમાં આ છે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ગોળિયા ગોલવીના શ્રી અણદાજી ભેમાજી ચૌધરીનો. એમણે પૂછાયું છે કે વહેલી પાકતી અને વધુ ઉત્પાદન આપતી ઉનાળુ બાજરીની જાત કઈ છે ડોક્ટર સાહેબ?
હવે ખાસ કરીને ઉનાળુ બાજરીની જે ભલામણ કરવામાં આવે છે એમાંથી આપણે ગુજરાતમાં ખાસ કરીને ગવર્નમેન્ટ માન્ય જાત કહીએ તો એમાં GBH 229 છે. એ સિવાય પ્રોએગ્રોની, એડવન્ટાની, પ્રાઇવેટ કંપનીઓની પણ સારી જાતો બજારમાં છે જ.
ઉમા, આ પત્ર તું વાંચ એમ કર લે.
હા, લાવ. ડોક્ટર સાહેબ, વાવ તાલુકામાંથી ખૂબ સક્રિય અને જાગૃત એવા ખેડૂત ભાઈઓ બહેનોના ગામ બિયોકના ચામુંડા શ્રોતા મંડળના આ છે શ્રી પરેશભાઈ કાંતિજી સુથાર અને મિત્રો. એમને એ જાણવું છે કે બાજરીને કેટલા પિયત આપવા જોઈએ અને ક્યારે ક્યારે.
બરાબર છે. ઉનાળુ બાજરીને આપણે ખાસ કરીને ફેબ્રુઆરી કે માર્ચ સુધીમાં વાવતા હોઈએ છીએ, જ્યારે વાતાવરણ સારું હોય છે અને બહુ ગરમી હોતી નથી. તો આ સમયે લગભગ વાવીને બાજરી ઉગી જાય પછી લગભગ 7-8 દિવસ કે વધારે સારી ભારે જમીન હોય તો 10 દિવસે પાણી આપીએ તો પણ ચાલશે. અને બાજરીનો આ અવસ્થા ઉનાળુ બાજરી હોય છે લગભગ 70-80 દિવસ ને વધારે વધારે 85 દિવસે પાકી જતી હોય છે.
બરાબર.
તો કુલ આપણે પાણી છે એ લગભગ 5-6 પાણીની જરૂર પડશે આમ તો બાજરીમાં,
બાજરીને પાકતા
સુધી. અને શરૂઆતમાં 8-10 દિવસના અંતરે આપીશું અને જેમ ગરમી વધતી જાય એ રીતના લગભગ 5-6 દિવસ કે 7 દિવસના અંતરે જમીનના પ્રત પ્રમાણે. અને એમાં ખાસ કરીને અગત્યના સ્ટેજ ગણીએ, અગત્યની અવસ્થાઓ ગણીએ તો એક તો બાજરી ઉગી જાય ત્યાં સુધી એને ભૂથે પડવાની અવસ્થા, ત્યાર પછી એના જે ટીલરિંગ જેને કહીએ આપણે ભોથે પડવાની અવસ્થા, એ પછી ગાભની અવસ્થા, એ પછી થૂલી આપણે જેને કહીએ તો ફૂલ નીકળવા, ડુંડાની અંદર ફૂલ નીકળવાની અવસ્થા
થૂલી આવે ત્યારે,
અને એ પછી દુધિયા દાણા બેસે ત્યાં એ અવસ્થા. આ અવસ્થાઓ ખાસ સાચવવાની છે.
હવે એવા જ મિત્રો છે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ગામ ગોખરવાળાના આકાશવાણી શ્રોતા મંડળના શ્રી હસમુખભાઈ ખાંડલા અને મિત્રો. ડોક્ટર સાહેબ, એમણે ઉનાળુ બાજરીમાં ખાતર, પિયત અને જંતુનાશકનો અસરકારક ઉપયોગ કેવી રીતે કરવો એની માહિતી મંગાવી છે.
બરાબર છે. હવે ખાસ કરીને બાજરીમાં પણ ખાતર બહુ જોતું નથી, પણ છતાં એમાં પાયામાં ખાસ કરીને 15 કિલો નાઇટ્રોજન, 15 કિલો ફોસ્ફરસ અને ખાસ પોટાશની ભલામણ નથી યુનિવર્સિટીની,
એની જરૂર નથી.
બરાબર છે. તો આ પાયામાં આપવાનું છે અને એ પછી લગભગ ભૂથે પડવાનું ચાલુ થાય બાજરીમાં, એટલે કે વાયવા પછી લગભગ 25-1 દિવસની અવસ્થા. બીજું 15 કિલો નાઇટ્રોજન આપણે 1 એકરમાં આપવાનું છે જે પૂરતી ખાતર તરીકે.
બરાબર.
તો આ ખાતરની વાત થઈ. જંતુનાશક દવાઓમાં બાજરીમાં ખાસ કોઈ એવા રોગ કે કીટકોનો તકલીફ નથી હોતી, પણ બીજા કોઈ પાક હાજર ના હોય તો જ પોતાનું જીવન ગુજારવા માટે કોઈ મોલોમસી કે થ્રીપ્સ કે સફેદ માખી જેવા કીટકો એના ઉપર આશ્રય લે તો જરૂર મુજબ આપણે એમાં ચૂસિયાનો નાશ કરે એવી કીટનાશક દવાનો ઉપયોગ કરી શકીએ.
અચ્છા પરાશરાભાઈ, તેલ માટે મગફળી અને રોટલા માટે બાજરીની વાત,
બંનેની વાત થઈ,
તો હવે ઉનાળામાં લૂ ના લાગવા દે એવી કુદરતની બે દિનની વાત કરશું.
બરાબર છે, ડુંગળી અને કેરી જે ઉનાળામાં લૂથી આપણે બચાવે.
બિલકુલ ખરી વાત. અને એમાંથી કેરીના કેટલાક સવાલો લઈ લઈએ છે. સજ્જતાનો સંઘ હવે બહુ દૂર દૂરના ખેડૂત મિત્રોને પણ લાગ્યો છે. હા, આ છે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસ તાલુકાના ગામ અથુલાથી ગીજુભાઈ દેવુભાઈ વારલીનો પત્ર.
અરે વાહ, છેક સેલવાસથી.
હા, અને એમણે ખૂબ અગત્યનો સવાલ પૂછ્યો છે કે આંબામાં કેરી મોટી થઈને ખરી પડે છે તો શું કરવું.
હવે કેરી ખરવાના કારણો પહેલા આપણે જાણી લઈએ અને ખેડૂત સમજી જાય અને લખી લે કે હવામાનમાં બદલાવ, જાતોની ભિન્નતા, ઝાડની દિશા, ફળની સ્થિતિ, દૈનિક ફેરફારોથી જ દેહધાર્મિક પ્રક્રિયામાં થતા ફેરફારો, પિયત પોષણની ખામી, આ બધા કારણોથી કેરી ખરી શકે છે. કેરી ખરવાની ત્રણ વખત હોય છે, સમય છે.
બરાબર.
એક તો કેરી જયારે રાય જેવડી થાય ત્યારે પણ ખરતી હોય છે, ત્યાર પછી વટાણા જેવડી લઈને સોપારી જેવડી કેરી બને ત્યારે પણ ખરતી હોય છે, અને મોડી ખરવામાં પછી એપ્રિલ અને મે મહિનામાં જયારે અથાણા બનાવી શકે એવડી કેરી પણ ખરતી હોય,
મોટી થઈ ગઈ હોય
અને એનું નુકસાન આપણને વધારે જતું હોય છે. તો ફેબ્રુઆરી મહિનામાં નાઇટ્રોજન યુક્ત ખાતર આપીને 15-20 દિવસે બે પાણ આપવાથી, 15-20 દિવસના ગાળાએ બે પાણ આપવાથી ખરણ ઘટાડી શકાય છે. કેરી જયારે સોપારી જેવડી થાય ત્યારે 15-20 PPM 20 PPM NAA એટલે કે નેફ્થલિન એસિટિક
એસિડ
અને એની સાથે 1% યુરિયાનું દ્રાવણના 1-2 છંટકાવ કરવાથી આપણે ખરણને તાત્કાલિક ઘટાડી શકીએ, અને સમય અનુસાર પાક સંરક્ષણના પગલા લેવા જેથી કરીને ફૂગના રોગ, સફેદ ભૂકીછારો અને મધ્યાના હિસાબે પણ ઘણી જગ્યાએ નુકસાન થતું હોય તો એને પણ અટકાવી શકીએ.
વાહ ગુરુજી વાહ. મને લાગે છે કે હવે ખેતીને આધુનિક બનાવ્યા વિના, લેબોરેટરીના પ્રયોગોને ખેતરની જમીન સુધી પહોંચાડ્યા વિના છૂટકો નથી.
એનો ફાયદો છેવટે તો આપણને એટલે કે ખેડૂતોને થવાનો છે.
બિલકુલ સાચી વાત.
હજી 5-6 દિવસ પહેલા જ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ખેડૂતોનો અહેવાલ છાપવામાં આવ્યો હતો. એમણે બટાકાની ખેતીમાં છૂટતા પાણીના બદલે ટપક સિંચાઈનો ઉપયોગ કર્યો એટલે જમીનમાં બટાકા વધુ બેઠા અને એકરે 10ના બદલે 15,000 કિલોગ્રામ બટાકા ઉતર્યા.
આપણે તો ખેડૂત મિત્રોને એટલું જ કહીએ કે તમે પણ આપણા ખેતી નિષ્ણાત ડોક્ટર પરાશરાજી જેવા ગુરુઓના જ્ઞાનનો લાભ લો, સાથે મળીને ખેતીને લગતી માહિતી એકઠી કરો. સજ્જતાનો સંઘ લાવે ખેતીમાં રંગ જેવા કાર્યક્રમો સાંભળી આવી માહિતી એકઠી કરી રાખવા શ્રોતા મંડળો બનાવો અને આપણી ભાવિ પેઢી વધુ સારી ખેતી કરે એની કાળજી લો. બસ આપણે ખુશ ને આપણો સમાજ એ ખુશ.
લાલ, હું તો ત્યારે જ ખુશ થઉં જયારે ખેડૂત ભાઈઓ બહેનોના તમે બધા જવાબ આપતા થાકી જાઓ એટલા ફોન અને પત્રો આવે.
પણ તમે સવાલ પૂછો ત્યારે ને
સવાલ તૈયાર રાખીને બેઠી છું.
બોલો બોલો.
આંબામાં ખરણ ઘટાડવા શું કરવું જોઈએ?
મિત્રો સવાલ બરાબર સાંભળીને લખી લીધો. આંબામાં ખરણ ઘટાડવા તાત્કાલિક ઉપાય શું કરવો જોઈએ?
દર ગુરુવારની જેમ આજે પણ તમારા ફોન આવવાનું ચાલુ રહેશે ત્યાં સુધી 0-27-17-235-995 આ નંબર ઉપર ફોન લેવા અને તમારો જવાબ કે કોઈ નવો કોઈ સવાલ રેકોર્ડ કરવા બધા હાજર જ છે.
અને હવે 56મા કાર્યક્રમના વિજેતાઓના નામની જાહેરાત. ફોન કે પત્ર દ્વારા સાચો જવાબ આપનારામાંથી ડ્રોમાં 151 રૂપિયાનું ઇનામ જીતી જાય છે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વડગામના મનુભાઈ અજાભાઈ ચૌધરી.
તો 251 રૂપિયાનું પહેલું ઇનામ જીતનારા ભાગ્યશાળી મિત્ર છે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ગામ વડોદના દક્ષાબેન પ્રતાપજી જાદવ.
મિત્રો તમને બંનેને ઇનામ મુબારક અને બીજા તમામ મિત્રોને પણ ધન્યવાદ. દોસ્તો સવાલ છે આપણે આળસ અને નિરાશા ખંખેરીને ઉભા થવાનો, ઉદ્યમ કરીશું તો મૂંઝવણ તો દૂર થઈ જ જવાની છે.
કારણ કે આગા ખાન ફાઉન્ડેશનની સહાયથી યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત ખેતીની સમસ્યાઓના ઉકેલ માટે DSC અને સજ્જતા સંઘ દ્વારા નિર્મિત આપણી અજ્ઞાનની સરવાણી તો વહેતી જ રહેવાની છે.
એનો દર ગુરુવારે લાભ લેતા રહેજો અને કશીય સમસ્યા હોય તો ચાલુ દિવસે પણ DSCમાં વિના સંકોચે સંપર્ક કરતા રહેજો અને ઉકેલ ચોક્કસ મળશે એની ખાતરી સાથે આપણા ગુરુજી ડોક્ટર પરાશરનો તમારા બધા વતી આભાર માનીને લઈએ છીએ રજા
અને કહી દઈએ નમસ્તે
આવજો.